તારીખ 11/3/1989, પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત, બોલ નંબર 138 અને 139 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 107.
Thank you. Thank you. Thank you. Thank you. આનંદ ઉત્પન્ન થાય છે એવા આનંદ નો અંશ ઉત્પન્ન થાય છે એમ લેવું છે. અંશ અનુભવનો અર્થ છે અનુભવમાં મુક્તપણે આનંદ લેવો છે અને પરમાનંદ પૂર્ણ પરમાનંદની દિશા જે સિદ્ધ વિદ્યાલયમાં ભગવાનને હોય છે સિદ્ધ પરમાત્માને એ જ જાતિનો ક્વોલિટીમાં કાંઈ ફેર નહીં એમ કહેવું ક્વોન્ટિટીમાં ફેર છે. એટલે એવા આનંદ નો અનુભવ આવતા સમ્યક દ્રષ્ટિ એને સિદ્ધ પરમાત્માનું જ્ઞાન થાય છે, સિદ્ધ પદનું જ્ઞાન થાય છે. તત્વ દ્રષ્ટિએ એને મોક્ષ પદનું જ્ઞાન થયું એમ કહેવામાં આવે છે. કેવું શેનું જ્ઞાન થયું? મોક્ષ પદ, મોક્ષ પદ નું જ્ઞાન થયું. સિદ્ધ પરમાત્મા છે, મોક્ષ તત્વ છે, નવ તત્વમાં એ મોક્ષ તત્વ નું જ્ઞાન થઈ ગયું. આવું મોક્ષ તત્વ હોય, આવું કેવળ જ્ઞાન હોય, કેવળ જ્ઞાન નું પણ જ્ઞાન થયું, સિદ્ધ પદ નું જ્ઞાન થયું, પરમાનંદ નું જ્ઞાન થયું, સમર નિર્જરા ઉત્પન્ન થયું હોવાથી સમર નિર્જરા નું જ્ઞાન થયું, એથી પ્રતિપક્ષ બંધ ને આશ્રમ પણ જ્ઞાન થઈ ગયું. એક શુદ્ધાત્મા નો અનુભવ થતા વિપરીત અભિનિવેશ રહીત નવ તત્વ નું જ્ઞાન થયું. તેથી ભૂતાર્થ ને આશ્રિત નવ તત્વ નું જ્ઞાન તેને સમ્યક દર્શન કહેવામાં આવ્યું છે. સમયસર ને તેરમી ગાથા. એ વખતે સિદ્ધ ભગવાન જીવો અંશે અનુભવ કરે છે, એવા અનુભવમાં ત્યાં કાયમ માટે સદાય માટે ઠરી શકતો નથી. ચોથા ગુણ સ્થાને એટલું સામર્થ્ય નથી કે ચાહતો હોય તો પણ એમાં એ સ્થિર રહી શકે નહીં, આણ છૂટી જાય છે. વીજળીના ઝબકારાની જેમ આનંદ આવે છે અને છૂટી જાય છે, એટલા સૂક્ષ્મ કાળ માટે આવે છે. પણ ઘોર અંધકારમાં વીજળીનો ઝબકારો થાય ત્યાં જરા હવા છતાં એક સેકન્ડથી ઓછા ભાગમાં પણ બધું ન દેખાતું હોય, બધું એક સેકન્ડ એટલા ટૂંકા કાળમાં બધું દેખાઈ જાય છે. ઘોર અંધકારમાં વીજળીનો ઝબકારો થાય તો ઓછા ટાઈમ માટે થયો છે માટે ખબર ન પડે એમ બને ખરું?
નહીં,
ખુલ્લી આંખમાં તો બધી ખબર પડે છે. નહીં, આ તો જાગ્રત અવસ્થામાં ખુલ્લી છે એટલે એને ન ખબર પડે એ પ્રશ્ન રહેતો
નથી.
કોઈ નિયમ નથી શાસ્ત્રની અંદર એવો છે. અને એ વીજળીનો ઝબકારો બહુ ઓછા ટાઈમ માટે થયો પણ પર્વત ઉપર પડી હોય તો પર્વતના ભૂકા બોલાવે. બહુ ઓછા કાળ માટે થઈ તો પછી આવડો મોટો પર્વત ઘડીકમાં એક સેકન્ડે નથી ચાલીને કેમ તૂટી ગયો છે? એ શક્તિનો વિષય છે. વીજળીમાં એટલી તાકાત છે કે પર્વતને પણ તોડી નાખે એને પછી કોઈ હાંધી હકે નહીં. એમ અહીંયા અનાદિનું મિથ્યાત્વનો અને આનંદ ભાવની સંતતિનો જે પર્વત હતો એને વિશ્વાસ કરે છે. પછી એને કોઈ સાંધી શકે નહીં. અલ્પકાળમાં એ જીવનું નિર્વાણ છે નિશ્ચિત થઈ ગયું. એમાં ચાલે એ પરિસ્થિતિ દ્રવ્ય બદલાય જાય છે. શાસ્ત્રકાર એમ કહે છે કે એનું દ્રવ્ય જાણે બદલાઈ ગયું, જાણે પહેલાનું દ્રવ્ય જ નથી એવું એ દ્રવ્ય છે. એ શુદ્ધત્વ પરિણમનશીલ થઈ જાય છે. કેવું થઈ જાય છે? જેનું શુદ્ધપણાનું પરિણમન કરવાનો જે સ્વભાવ છે એ સ્વભાવ અનાદિથી સ્વભાવ હોય તો એ પાતાળ ખૂટે કે પાણી બહાર આવ્યું હવે એને કોઈ રોકી શકે નહીં. ક્યાં સુધી દબાવે? અંતે પાલ તોડવી પડી. ત્યાં કાયમ ઠરી શકતો નથી, તેથી શુભ રાગ શુભ પરિણામમાં પાછું જોડાવાનું થાય છે. પણ એ કઈ ઈચ્છે છે ને થાય છે એમ છે
નહીં.
પૂર્વ કર્મ ના ઉદય આરોપ આવે અને જેલની સજા પડે તો જેલમાં જાય કે ન જાય? મસ્તી જાય. સજા ન પડે એના માટે બધી એને પ્રયત્ન કરી છૂટ્યો હોય, પણ માંડી હોય એમાં તો કઈ ફેર પડે નહીં. જેલમાં ગયો માટે મસ્તી ગયો એમ છે. ત્યાં જઈને સગવડ માગે એટલે કઈ એને હોશ છે અહીંયા રહેવાની એમ સમજો છો? ત્યાં સગવડ ન હોય પૂરી, બાકી તો જેલ છે, કઈ ઘર નથી. સ્વાભાવિક રીતે સગવડતામાં રહ્યો હોય ત્યાં સગવડ માગે. ભાઈ મને રોજ છાપું આપજો, મારે રોજ છાપું વાંચવાની ટેવ છે. પાણી એનું માટલું ઠંડુ પાણી રહેવું, કઈ સારું માટલું લાવી દેજો. આ ઓવડી છે સાફસૂફ કરાવી દેજો. ગાડલું તો ન આપે પણ એમ કે હવે શેતરંજી આપતા હોય તો મને સારી આપજો એમ કે આપતા ન હોય છતાં માગે. અહીંયા સગવડ માગવાનું મીડ્યો માટે એને અહીંયા હોશ છે રહેવાની એમ નક્કી થાય ખરું? એમ
નહીં
એને એમ હોય કે ક્યારે છૂટું આય છે. અને કોઈ એમ કે અત્યારે છોડવું છું કે એમ કે ના આવે એમ થોડુંક અહીંયા સાફસૂફ કરી લો ઓવડી મારી. આ ઓરડી હું સાફ કરતો હતો એમાં તમે છૂટવાની વાત કરી, બપોરે સાફ કરી લેવા દો એમ કે ખરો? આ મૂર્ખ એમ કરે છે, ભૈયાજી એમ કરે છે કે મને થોડું આ કરી લેવા દો, પછી હું મારું કામ કરું, થોડોક વેપાર કરી લઉં, થોડું ઘરનું કામ કરી લઉં, થોડુંક આ કરી લઉં, થોડુંક આ કરી લઉં, થોડું કુટુંબનું કરી લઉં, થોડુંક સમાજનું કરી લઉં, થોડુંક કરી લઉં, પછી પુરુષાર્થ કરીશ. છૂટવાનો પુરુષાર્થ હું પછી કરીશ. એને જેલમાંથી છૂટવું જ નથી એનો અર્થ, એને જેલમાંથી છૂટવું નથી. એને બંધન જ નથી ખબર પડી, હું બંધનમાં છું જેલમાં છું એને એની ખબર નથી એમ થાય. પણ હું બહુ આવતી હોય તો હું ગઈ ગયો જેલમાં, પછી ઉઠાડે ચાલો બહાર તમને અત્યારે છોડે છે તો પણ ભાઈ સાહેબ હોવા દે ને હું બહુ આવે છે એમ કે આને તો એમ કે છે કે પુરુષાર્થ કરો મને હું ગાવે છે કરવું છું. પુરુષાર્થ તો ઘણો કરવો છે પણ હું ગાવે છે તો પુરુષાર્થ નથી કરી રહ્યો એમ કે એ વાસ્તવિકતામાં આવ્યો નથી. જો એ કેદી એમ કહે કે મને ઊંઘ આવે છે હું આ દિયો એનો અર્થ કે હજી ધ્યાનમાં પડ્યો છે ક્યાં છે એનું આપણે છે એને ખબર નથી કે હું ઘરમાં છું કે જેલમાં છું, એમ એનો અર્થ થાય. જોડાય જવાય છે એમ જ છે, જોડાય છે, પણ એ જોડાય જવાય છે એટલે જોડાવાનું તો ખરો ને, તો ભાષા ગમે તે આવે, એને જોડાવું છે ને જોડાય છે એમ નથી, પણ જોડાય જવાય છે. એટલું તો ઉપર પેલો બોલો ઉપર લીધો છે કે આ ક્ષણે પૂર્ણ વિતરાગ થવાતું હોય તો એ ક્ષણ માટે પણ એને પછી થવું છે એ વાત હોય, આ ક્ષણે થવું હોય તો બીજી ક્ષણે થવાની વાત નથી. આમ છે એનું કારણ છે કે મિથ્યા દ્રષ્ટિ માંથી જ્ઞાની સમ્યક દ્રષ્ટિ ત્યારે થયો છે કે આખા જગતને લાત મારીને આવ્યો છે ત્યારે થયો છે. હવે એ પરિસ્થિતિ નો ખબર નથી, એને ખબર પાડવા માટે એમ કે છે કે ભાઈ એની જ્ઞાન દશામાં ભલે એને ચક્રવર્તી પદની કે સર્વાર સિદ્ધિની સાહેબી હોય, પણ એ ક્ષણમાં એને જે ક્ષણે વિતરાગ થવાતું હોય તો એને બીજી ક્ષણ જોતી નથી, કેમ કે જેલમાં પડ્યો છે એમ એને બરાબર ખબર છે. એક દિવસ બીજી ક્ષણ માગે નહીં, કેમ કે કઈ રીતે જ્ઞાન દશામાં આવ્યો છે એની એને ખબર છે, આખા જગતથી વિમુખ થઈને આવ્યો છે. લાત મારી છે એનો અર્થ શું છે કે આખા જગતથી વિમુખ થઈને આવ્યો છે, ત્રણ લોકની સંપત્તિ એને તુચ્છ જાણીને આવ્યો છે એમ વાત છે. ચોથા ગુણ સ્થાન ની મર્યાદામાં હોય છે ક્ષાયિક સંકેતી, જે સરળ સિદ્ધિમાં જાય છે એ હોય છે ક્ષાયિક સંકેતી. ક્ષાયિક સંકેત વગર ત્યાં હોય નહીં, અને એકાવતારી જ હોય, પછીનો મનુષ્ય ભાવ એ ચરમ શરીરનો જ ભાવ છે, પછી કોઈ આગળ નવું આયુષ્ય બાંધવાનો એને પ્રશ્ન હતો નહીં, એટલી વાત પાકી. પણ ત્યાં હોય ત્યાં સુધી ચોથા ગુણસ્થાનથી આગળ ન જઈ શકે, પાંચમું ગુણસ્થાન ન આવે, કેમ કે એકલો શુભ રાગનો ચારિત્ર મોહનો રસ પડી ગયો. રાગ રસ ચારિત્ર મોહ દર્શન મોહ વિનાનો રસ એટલો વધીને પીડ્યો છે, એટલે અઘાતીનો મોટો બધું પીડ્યો. 33 સાગરનું આયુષ, 33 સાગરનો ગોત્ર, 33 સાગરનો એ નામકર્મ, અને 33 સાગરની 7 આવેલી ચારે અઘાતીનો સ્થિતિ લાંબી પડી છે. એ ગોળામાંથી 33 સાગર સુધી આગળ જેલ. એટલે તો ફોગાની જે ચર્ચામાં કહ્યું ત્યારે આ સર્વાર સિદ્ધિમાં 33 સાગર સુધી ચર્ચા કરે, ભલે ધર્મ ચર્ચા કરે, ત્યાં બીજી પ્રવૃત્તિ ન હોય, દુકાન નહીં, ધંધો નહીં, કારખાના નહીં, વેરા છોકરા કુટુંબ પરિવાર કોઈ બીજી લપોથી એક જ એને પોતાનું આત્મા ને એને આત્માની ચર્ચા, બહુ સૂક્ષ્મ ચર્ચા ઉતારે. 33 સાગર તો અત્યારે માથું મારું તો ભારે, 33 સાગર સુધી અહીંયા રહેવાનું, જેલમાં રહેવાનું, એવી રીતે વિચારે છે. માથું ખરાબ થયા જાય છે, મારું તો અત્યારે માથું ભારે થઈ જાય છે, વાત સાંભળતા માથું ભારે થઈ જાય છે. માણસ એમ કે જે ઘૃણાસ્પદ ગંદકી હોય એવી ગંધ હોય એ વિચાર કરો તો માણસને ઘૃણા થાય છે. એમ કે 33 સાગર વિચાર છે તો માથું ભારે થાય છે, એટલે એની નજર કોઈ સર્વાર સિદ્ધિની પુણ્યની સામગ્રી ઉપર નથી. મિત્ર દેવનું ઉપાળું શરીર હોય છે, દેવી વૈક્રિય શરીર, જેમાં બાલ્યવસ્થાની, જેમાં વૃદ્ધાવસ્થાની, જેમાં રોગિષ્ટ અવસ્થાની, આ ત્રણ પ્રકાર તો એને દેવલોકમાં હોતા જ નથી, હલકા દેવને નથી હોતા, નીચેમાં ઉપર તો ક્યાંથી હોય. જંકશન થઈ ગયું, જંકશન ઉપર ગાડી વધારે રોકાય તો કંટાળે કે શું કરે, ઘણોશ આવે એને, જવું હોય કંટાળે, જેને પહોંચવું હોય જલ્દી એ કંટાળે, પણ અહીંયા શું આમ અહીંયાથી હાલતી નથી, ગાડી આગળ હાલતી નથી, અડધી કલાક થયો, કલાક થયો, દોઢ કલાક થયો, બે કલાક થયો, અહીંયા કરવાનું એને જલ્દી પહોંચવું છે, એને કંટાળો ચટપટી થયા વિના, એવી દશા છે સાધકની, એવી દશા છે એને દેવલોકમાં રોકાવવું છે એ વાત હોય નહીં એને. સાતામાં સુખ ની કલ્પના હોય એને એ બધી વાતો છે. શું છે? જેને સાતામાં સુખ ની કલ્પના કરી છે એને એ બધી વાત છે. એને તો સાતામાં સુખ નથી અને અસાતાના ઉદયમાં દુઃખ નથી. અસાતાના ઉદયમાં પુરુષાર્થ વધારે છે અને વધારે સુખી થાય છે, અને સાતાના ઉદયમાં કંટાળે છે. આ રોકાવાનું ક્યાં આવ્યું વચ્ચે? જાણે છે કે એ પ્રકારના પરિણામનું પોતાનું ફળ છે, એટલે સમાધાન છોડીને કોઈ એને વિકલ્પ ઉઠતો નથી. અસમાધાન ભાવે કોઈ વિકલ્પ નથી થતો. ૧૩૯ છે અહીંયા. એક નયનો સર્વથા પક્ષ ગ્રહણ કરે તો તે મિથ્યાત્વ સાથે મળેલો રાગ છે, અથવા એક નયનો સર્વથા પક્ષ ગ્રહણ કરે તેને મિથ્યા એકાંત કહેવામાં આવે છે. અંત એટલે ધર્મ. એક ધર્મને મિથ્યા એટલે ખોટી પદ્ધતિથી, વિપરીત પદ્ધતિથી એક ધર્મને નો પક્ષ કરીને ગ્રહણ કરે છે તો તેમાં રાગ તો અવશ્ય ઉત્પન્ન થાય છે, પણ તે મિથ્યાત્વ સહિતનો, મિથ્યાત્વ સાથે ભળેલો રાગ છે. આ શાસ્ત્રનું અધ્યયન કરે છે, શાસ્ત્રનો સ્વાધ્યાય કરે છે, એને માર્ગદર્શન આપે છે કે નયનો વિષય જેટલી મર્યાદામાં હોય તેટલો સમજવો. એ મર્યાદા છોડતા એનો એકાંત થશે, એનું સર્વથા ગ્રહણ થશે, અને એમ થતાં મિથ્યાત્વની ઉત્પત્તિ થશે, થશે ને થશે, એ ગ્રહિત મિથ્યા થશે. એ તો બુદ્ધિપૂર્વકની પ્રવૃત્તિ છે ને, એટલે ગ્રહિત મિથ્યા આવે છે. શાસ્ત્રમાં શબ્દો ગમે તે આવે, પ્રવચન સારની 114મી ગાથામાં એ વિષય ચાલ્યો છે કે દ્રવ્યાર્થી નયની ચક્ષુને સર્વથા બંધ કરીને એમ પર્યાયાર્થી નયથી જોતા વસ્તુ પરિણામ સ્વરૂપ જોવામાં આવે છે, અને પર્યાયાર્થી નયના ચક્ષુને સર્વથા બંધ કરીને ત્યાંય સર્વથા શબ્દ વાપરો છે. બે જગ્યાએ સર્વથા શબ્દ વાપરો છે. વસ્તુને જોવામાં આવે તો વસ્તુ દ્રવ્ય સ્વરૂપે જોવામાં આવે છે. અને અહીંયા એમ કહે છે કે એક નયનો સર્વથા પક્ષ ગ્રહણ કરે તો તે મિથ્યાત્વ સાથે મળેલો રાગ છે. આચાર્યનું કથન છે. પોતે પણ પ્રવચન કરે તો એ સર્વથા શબ્દ ઉપર ત્યાં વજન આપે. બે વાત સામે સામે આવે, સર્વથા શબ્દ અને સામે સામે ક્રોસ થાય એવી આવે, અથડાય એવી આવે, વિરુદ્ધ દેખાય એવી આવે, ત્યાં માણસને સમજવામાં થોડી તકલીફ થાય છે. પણ ત્યાં જે કહેવાનો અભિપ્રાય સમજે તો કાંઈ પણ વિરોધ નથી. એમ કહેવું છે, જ્યાં સર્વથા જોવું એમ કહે છે, આ નહીંથી સર્વથા જોવું એમ કહે છે, એનો અર્થ એમ છે કે એ નહીંથી જોવામાં આવે તો 100% વસ્તુ એવી જ છે, એમાં કાંઈ ફેર નથી. બરાબર. દાખલો લઈએ, ભાઈ આ ભાઈ ફલાણા ભાઈ નો દીકરો, એમના પિતાશ્રી નું આ નામ છે, આ એમના દીકરા છે. હવે કેટલા ટકા? જો 100% હોય તો પછી કોઈનો બાપ છે, એના દીકરાનો બાપ છે, એના ટકા ક્યાં કાઢશો? 100% તો તમે આ બાજુ લઈ લીધા. તો કે નહીં, જયારે એના દીકરાનો બાપ છે ત્યારે 100% જ પોતે બાપ છે પાછો. દીકરો 100% અને બાપે 100% છે. જે રીતે કહેવા માંગે છે તે રીતે 100% છે, 1% ઓછો નથી. એમ કે 99% મારા બાપા નો દીકરો છે, 1% નથી, એમ કોઈ કે છે? એ વાત બની શકે? કેવી રીતે એ વાત છે કે જ્યાં સર્વથા દ્રવ્યાર્થિક નહીં થી વાત કહેવી છે, પ્રવચન સાર 114 ગાથા. અને અહીંયા સર્વથા પર્યાયાર્થિક નહીં ની વાત કરવી છે, કે આ કહેવાનો અભિપ્રાય છે એમ લેવું. એવું સ્વગાનીજી બોલી લીધો છે. પોતે દ્રવ્ય દ્રષ્ટિથી બહુ જોરથી વાત કરતા હતા, પણ છતાં એક બોલે એમણે એવું લીધું છે કે જે અપેક્ષાએ વસ્તુનું સ્વરૂપ કહેવા માંગે છે તે અપેક્ષાએ વસ્તુનું સ્વરૂપ 100% તેવું છે. એવો શબ્દ એમણે વાત કરી 645માં એક બોલે એવો આવે. હવે અહીંયા એમ કહે છે કે સર્વથા એમનો પક્ષ ગ્રહણ કરે તો મિથ્યાર્થ થાય. તો કે ત્યાં સર્વથા કહ્યું હોય તો પણ એ જે રીતે કહેવા માંગે છે એ રીતે સર્વથા સમજવું. કદી એમ ન સમજવું કે એના પિતાનો પુત્ર કહો માટે કદી કોઈનો કોઈના પુત્રનો પિતા છે જ નહીં, એના પુત્રનો પિતા છે જ નહીં એમ કહેવાનો અભિપ્રાય ત્યાં નથી. એમ જેવું ત્યાં એ રીતે અહીંયા સર્વથાનો નિષેધ છે. આ નય જ્ઞાનનો વિષય, એક સમય જ્ઞાનીના અધિકારનો વિષય છે. બાકી મિથ્યાત્વ અવસ્થામાં નયના વિષયમાં જીવ આઘો પાછો થઈ જાય છે, અને નયનો વિષય છોડીને જરાક આઘો જાય એટલે શ્રીમદજી કહે છે કે ત્યાં નયા ભાસ થયો ને ત્યાં નયા ભાસ થઈ જશે. નયના વિષયને છોડીને આઘો ચાલ્યો કે થઈ ગયો નયા ભાસ. એટલે એક સમય જ્ઞાનની અંદર એવી સૂક્ષ્મતા સહેજે ઉપજે છે, ઉત્પન્ન થાય છે, ઉત્પન્ન હોય છે, કે જેને લઈને જ્ઞાની કોઈ પણ નયના વિષયમાં પ્રતિપાદન કરવાના કાળે ગમે તેટલા જોરથી પ્રતિપાદન કરે તો પણ ક્યાંક નિશ્ચયનું તો જોર કરવાનું છે, વ્યવહારનું એને તો શિથિલ કરવાનું છે. તો નિશ્ચયના વિષયથી જોરથી કહે ગમે તેટલું તો પણ કોઈ નય જ્ઞાનમાં સંતુલન ગુમાવી દે છે, સમતોલા ગુમાવીને ભૂલી દે છે એવું બાંધો નથી. જેમ કે એમ કે શુદ્ધ પર્યાય પણ પરદ્રવ્ય છે, પરદ્રવ્યમ પરભાવમ યમ. શુદ્ધ પર્યાયનું ક્ષેત્ર એના પ્રદેશો જુદા અને મારા પ્રદેશો જુદા, બધું કે એટલું બધું જોર છે કે કોઈને એકાંત લાગે, પણ ત્યાં સંતુલન ગુમાવે છે એ વાત સમજવાની. એમ એ જ્ઞાને પરદ્રવ્યની સ્થાપના પ્રતિમાદીનો વિષય આવે તો બિલકુલ માર્ગ ફેરવીને બોલે. આપ તો હજી શુદ્ધ પર્યાયને પરદ્રવ્ય કહેતા હતા, આવડે પરદ્રવ્યમાં આટલો બધો આગ્રહ, આવી વાત સમજવી કઠણ પડે છે. જ્ઞાની બરાબર સમજે છે કે બે વાત મારી બરાબર છે, બીજાને જરા સમજવું કઠણ પડે છે, મુશ્કેલ પડે છે કે આમ કેમ કરે છે. ઘડીક આમ કે છે, પર્યાયને પરદ્રવ્ય કહે છે, ને વળી પરદ્રવ્યની આગ્રહ પાછો રાખે છે. જે સ્થાનમાં શ્રીમદજી એક ગાથા એ લખે આત્મસિદ્ધિમાં કે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહા સમજવું તે ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જ. આત્માર્થીથી ભૂમિકામાં એ વાત લઈ લીધી કે જ્યારે સ્વરૂપ વિચારણા, વસ્તુ વિચારણા, શું વિચારણા યથાર્થતાને પામે છે ત્યારે જ્યાં જેટલું યોગ્ય છે તેટલું જ તે સમજે, તેટલું સ્વીકારે, તેટલું જ આચરે, એમાં આત્માર્થી ભૂલ કરતો નથી. સહેજે રહીએ છે પોતપોતાના સ્થાનમાં, નિશ્ચય ગ્રહણ થયા પછી વ્યવહારના સ્થાનમાં વ્યવહાર બરાબર રહે છે, ન રહેવાનો પ્રશ્ન હોતો નથી. મિથ્યાત્વ છે એ મદિરાના મિથ્યાત્વ મદિરાના ઘેનવાળી દશા છે, એમાં આગું પાછું થઈ જાય ઘેનમાં હોય ત્યાં સુધી, પણ સ્વસ્થ અવસ્થામાં બધું બરાબર લાગે. એમ જ્ઞાની છે એ સ્વસ્થ છે, પોતાના ભાનમાં છે, પોતાના સ્થાનમાં છે, એથી બીજા તત્વો પણ એના એના સ્થાનમાં બરાબર દેખાય છે, એમાં ક્યાંય આગું પાછું થતું નથી, એટલે ભૂલ નથી થતી. એમ લેવું છે, ધ્યાન રાખે એટલે એમ ધ્યાન રાખવું પડે એમ નથી, એમ સહેજ રહીએ છે. એવું જ્ઞાન સમ્ય જ્ઞાન વિશિક્ષણ હોય છે, એવું સમ્ય જ્ઞાન વિશિષ્ટ હોય છે, એ જ્ઞાનની અંદર બીજી ગડબડ થતી જ નથી. એવી વાત છે, એટલે આ વિષય તો બહુ ઝીણો છે અને ઘણી ચર્ચા નીકળે એવો વિષય. એક પક્ષનો સર્વથા ગ્રહણ ન કરવું એટલે શું, અને જ્યાં સર્વથાની વાત આવે છે એટલે શું. આમ યથાસ્થાનમાં બંને બરાબર સમજી લેવા જોઈએ, કોઈ એને વિરોધ ન આવે, નહીં તો એમ થાય કે અહીંયા આમ કે છે ને અહીંયા આમ કે છે, આમ આમ વાત કઈ ખીલે બધા દે નથી. ઘણા પ્રશ્નો દ્રવ્યાથી નહીંનો ચક્ષુ સર્વથા બંધ કરો તો બીજા દ્રષ્ટિ થઈ જશે, કેમ કે દ્રવ્ય દ્રષ્ટિ તો સમ્યક દ્રષ્ટિ. 114 એ નયના વિષયથી વસ્તુને તે નયના વિષય રૂપ બરાબર જોવી, યથાર્થપણે જોવી, એટલી વાત છે. બીજા ધર્મનો નાશ કરવાની વાત બિલકુલ છે.